నమోస్తు 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 నమో ఓరియంతాణం నమో సిద్ధాణం నమో ఐర్యాణం నమో ఉపాధ్యాయాణం నమో లోయే సోపస్సాహనం ఓంకార బిందు సంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగిన కామదం మోక్షదం చైవ ఓంకారాయ నమో నమః. మంగళం భగవాన్ విరో మంగళం గౌతమగణి మంగళం కుందకుందార్యోజన్ ధర్మోస్తు మంగళం సర్వమంగళమంగళ్యం సర్వకళ్యాణకారకం ప్రధానం సర్వధర్మాణం జయనం జతు శాసనం. నమః సమయసారాయ శ్వానుభత్యా చకాశతే చిత్స్వభావాయ భావాయ సర్వభావాంతర్చితి.
શ્રીમાન અમૃતચંદ આચાર્ય કહે છે કે સમયસાર વ્યાખ્યા એ આ સમયસાર એટલે શુદ્ધાત્મા તથા ગ્રંથની વ્યાખ્યા કથની તથા ટીકાથી જ મમ અનુભૂતે મારી અનુભૂતિની અર્થાત અનુભવન રૂપ પરિણતિની પરમ વિશુદ્ધિ એટલે સમસ્ત રાગાદી વિભાવ પરિણતિ રહિત ઉત્કૃષ્ટ નિર્મળતા ભવતુ એટલે કે થાવ.
બરાબર, પૂર્ણ થાવ મોક્ષની પર્યાય. પરમ વિશુદ્ધિ એટલે મોક્ષ, કેવળ જ્ઞાન થાવ. હવે પરિણતિની વાત કરે છે, કેવી છે પરિણતિ, એમ
કેવી છે તે પરિણતિ.
કેમ કે લીધું ને કૌંસમાં પરમ વિશુદ્ધિનો અર્થ સમસ્ત રાગાદી વિભાવ પરિણતિ રહી ઉત્કૃષ્ટ નિર્મળ થાવ. એટલે રાગ છે ખરો, એનો અભાવ થાવ. નાસ્તિથી વાત કરી ને, એ પરિણતિ કેવી છે કે પૂર્ણ થઈ નથી. પૂર્ણ થઈ નથી એટલે રાગ પરો છે એમ નક્કી થાય છે. એટલે હવે એ વાત કરે છે, જ્ઞાન કરાવે છે.
પર પરિણતિ હે તો મોહ નામનઃ અનુભાવાત. એટલે પર પરિણતિનું કારણ જે મોહ નામનું કર્મ તેના અનુભવ એટલે કે ઉદય રૂપ વિપાકને લીધે અવિરતમ અનુભવ્ય વ્યાપ્તિ કલ્માશિતાયા. જે અનુભવ્ય એટલે રાગાદી પરિણામોની વ્યાપ્તિ છે તેનાથી નિરંતર કલ્માશિત એટલે મેલી છે.
પરપ્રણતિનું કારણ મારો શુદ્ધાત્મા તો નથી, પરપ્રણતિ એની યોગ્યતાથી થાય છે, પણ એમાં નિમિત્ત કારણ મોહ નામનું ચારિત્ર મોહ નામ કર્મ છે અને એનાથી પરિણતિ મલિન છે એવી એના વ્યાપ્તિ એટલે અવિના ભાવ સંબંધ છે. ત્યારે રાગ થાય ત્યારે રાગ આત્માને આશ્રય ન થાય પણ કર્મને આશ્રય થાય એવો અવિના ભાવ સંબંધ છે. નિમિત્ત નહીં, વ્યાપ્તિ એટલે અવિના ભાવ ને, એવો સંબંધ છે. નૈમિતિક હોય સો આશ્રિત ન હોય. નૈમિતિક રાગ સ્વભાવ ભાવ નથી, વિભાવ છે. એટલે મોહમાં નિમિત્ત છે, આ નૈમિતિક છે. એવી પરિણતિ મારી છે હજી, પૂર્ણ પરિણતિ વિતરાગ દશા થઈ નથી. અને તેનાથી નિરંતર કલ્માશિત મેલી છે પરિણતિ, હજી મલિન છે, થોડી શુદ્ધ છે, થોડી મલિન છે. એવું જ્ઞાન કરે એવું પરિણામ
એટલે જ પરમ વિશુદ્ધિ થાવ એમ ભાવના આવે છે.
ભાવના આવે છે ને, કેમ કે જો મોક્ષ થઈ ગયો હોય તો ભાવના ન હોય તો કૃત્ય કૃત્ય કહેવાય. હજી કૃત્ય કૃત્ય નથી થયા, માટે એ ભાવના બરાબર છે. આગળ
અને હું કેવો છું,
આ પરપ્રણતિ આવી છે અને હું કેવો છું.
બરાબર,
પરિણતિ મલિન છે. અને હું શુદ્ધ છું, પરિણતિ પૂરી થઈ નથી હજી.
એવું પર્યાય નું જ્ઞાન હોય છે,
જ્ઞાન હોય છે,
પર્યાય દ્રષ્ટિ નથી હોતી,
બિલકુલ ન થાય. પણ પરિણતિ થી શરૂઆત કરી અને એનું કાળ હું નથી, એનું કાળ કર્મ છે, કર્મજન્ય છે. નબળા એ પર્યાય ની છે, અશુદ્ધ ઉપાદાન, પણ એમાં નિમિત્ત કારણ કર્મ છે. નિમિત્ત કારણ આત્મા નથી, ગાથામાં છે કે ચૈતન્ય સ્વભાવ થી આત્મા રાગ ભિન્ન છે, અને રાગ થી કર્મદાય છે, વળી રાગ થી આત્મા ભિન્ન છે. તો રાગ નું કારણ જીવ છે કે અન્ય છે, કે રાગ નું કારણ અન્ય છે, એ વાત કરી છે. એ જ વાત
એટલે અનુભાવ અને અનુભાવ્ય એટલે ભાવક નો ભાવ,
ભાવક નો ભાવ, એના આશ્રય થયેલો ભાવ. એ જે કર્મ છે ને તેના અનુભાવ ઉદય રૂપ વિપાક ને લીધે બરાબર, જે અનુભાવ્ય રાગાદી પરિણામો, એ અનુભાવ્ય નો અનુભવ નિમિત્ત ના નૈમિત
એની વ્યાપ્તિ છે.
એટલે રાગ નો ઉદય છે ને રાગ ના ઉદય માં પરિણતિ જોડાય છે. એમ કર્મ નો અનુભાવ ઉદય રૂપ વિપાક એ કર્મ ની સત્તામાં છે, અને એટલી પરિણતિ એમાં જોડાય છે, તો એમાં રાગ થાય છે અનુભવ.
એનાથી નિરંતર કલ્માશિત મેલી છે,
મેલી છે.
અને હું કેવો છું કે શુદ્ધ ચિન્હ માત્ર મૂર્તિ, દ્રવ્ય દ્રષ્ટિથી શુદ્ધ ચૈતન્ય માત્ર મૂર્તિ છું.
જ્યારે પરિણામ મળ્યું છે ત્યારે હું પવિત્ર પરમાત્મા છું
બરાબર,
ત્યારે પરિણતિ અશુદ્ધ છે
હાજી,
ત્યારે હું શુદ્ધ છું એમ
બરાબર.
શુદ્ધ અને અશુદ્ધ સાથે રહે છે
બરાબર,
એકબીજાને બાધક
નથી બરાબર.
પાણીની નિર્મળતા અને પાણીની મલિનતા એક સાથે રહે છે, પણ
એક નથી,
એકબીજા એક નથી, એકબીજાનો ઘાત ન કરે. મલિનને પાણી નિર્મળ ન કરી શકે, અને નિર્મળ પાણીને મલિનતા ન કરાવી શકાય. એ બે સત્તા ભિન્ન ભિન્ન છે. એટલે દ્રવ્ય દ્રષ્ટિ હું શુદ્ધ છું ભલે પરિણતિ મલિન છે, કઈ વાંધો નથી.
કેવું એને જ્ઞાન, પર્યાય જુદી છે એમ જ્ઞાન વર્તે છે, મેલી છે, અને હું શુદ્ધ ચૈતન્ય મૂર્તિ છું એવું જ્ઞાન, એવી દ્રષ્ટિ.
હા, પર્યાય નું બરાબર જ્ઞાન વર્તે છે. આપણે આવ્યું ને અને કાંતમય મૂર્તિ, એમાં બધું આવી જાય. એમાં ખુલાસો ન કર્યો, શુદ્ધ શુદ્ધ એ ધર્મો છે, એ ધર્મો ને જ્ઞાન જાણે
જાણે છે. આ રીતે
એમ મારી પરિણતિ દ્રવ્ય દ્રષ્ટિએ શુદ્ધ છું, પણ પરિણતિ પરિપૂર્ણ થઈ ગઈ છે એમ નથી. ચોથે પાંચમે છઠ્ઠે સાતમે દસમા સુધી છે મલિનતા. હા, એટલું ખરું કે દ્રવ્ય દ્રષ્ટિ મારું વજન ન્યા છે, એટલે એનું અવલંબન લેતા આ મલિનતા ટળી અને પરિપૂર્ણ વિશુદ્ધ થઈ જશે એમ મને શ્રદ્ધા જ્ઞાનમાં છે, અને પ્રયોગ મારો ચાલુ છે. એમ આ સાધક છે ને, સાધ્ય થયેલ નથી, બાધક નું છૂટી ગયું
છે,
બહિરાત્મા દશા વહી ગઈ, પરમાત્મા થયો નથી, અંતરાત્મા છે. અંતરાત્મા છે તો થોડીક શુદ્ધિ, પર્યાયમાં થોડીક અશુદ્ધિ છે. ત્રણ કષાયના અભાવપૂર્વક શુદ્ધિ છે, સમજ નિજરા, અને મોક્ષ નથી થયો માટે આશરો બંધ થાય છે. મોક્ષ થાય તો સમજ નિજરા હોય નહીં, તો મોક્ષ થઈ જાય. અને સમજ નિજરા છે ને મોક્ષ નથી થયો તો આશરો બંધ હોય જ, વ્યાપ્તિ એટલે વિના ભાવ, એક હોય યા બીજું હોય, વ્યાપ્તિ એટલે વિના ભાવ. એક હોય રાગ હોય પર્યાયમાં,
ત્યાં કર્મ નિમિત્ત હોય,
કર્મના નિમિત્ત વિના ન થાય તો સ્વભાવ થઈ જાય. તો આત્માનો આશ્રય તો આત્મા નિમિત્ત થઈ જાય. આત્મા તો નિમિત્ત નથી, નિમિત્ત બીજું બતાવ્યું. એટલે આત્મા નિમિત્ત નથી એટલું માટે બતાવ્યું. બે લીધો ને સંબંધ, બરાબર છે કે એમાં કઈ વિચાર
નહીં? બરાબર
વિચાર આવતો ચર્ચા કરો.
નહીં, એકદમ બરાબર છે, ક્લિયર છે,
બરાબર. ચાલો આગળ.
આચાર્ય કહે છે કે શુદ્ધ દ્રવ્યાર્થિક નયની દ્રષ્ટિએ તો હું શુદ્ધ ચૈતન્ય માત્ર મૂર્તિ છું.
જો ભાવાર્થ કરતા પેલો એ લીધો, પેલો દ્રષ્ટિ, એ દ્રષ્ટિ થઈ ગઈ છે માટે હું શુદ્ધ છું એવું મને ભાન વર્તે છે એમ. દ્રવ્ય દ્રષ્ટિથી હું પરિપૂર્ણ શુદ્ધ છું એમ મને ભાન વર્તે છે, પણ પરિણામ હજી પરિપૂર્ણ થઈ ગયું એમ કે છે.
ખરેખર જેને શુદ્ધતાનું જ્ઞાન છે એને અશુદ્ધતાનું સમ્યક જ્ઞાન હોય
છે. જેને શુદ્ધતાનું ભાન નથી, નિશ્ચય નથી, એને વ્યવહાર ક્યાંથી હોય?
અને એ તો પછી આત્માને જ અશુદ્ધ માને છે ને.
આત્માને અશુદ્ધ માને છે, અજ્ઞાન થઈ ગયું એમાં અહંબુદ્ધિ કરી, એમાં ભેદજ્ઞાન ક્યાં છે? દ્રવ્ય પર્યાયનું આને તો ભેદજ્ઞાન મળતે છે. દ્રવ્ય શુદ્ધ છે અને પર્યાય અશુદ્ધ છે એટલે ભેદજ્ઞાન થઈ ગયું.
ભેદજ્ઞાન વર્તે છે,
વર્તે છે ભેદજ્ઞાન.
આચાર્ય કહે છે કે શુદ્ધ દ્રવ્યાર્થિક નયની દ્રષ્ટિએ તો હું શુદ્ધ ચૈતન્ય માત્ર મૂર્તિ છું, પરંતુ મારી પરણતી મોહ કર્મના ઉદયનું નિમિત્ત પામીને મેલી છે, રાગાદી સ્વરૂપ થઈ રહી છે,
થઈ રહી છે.
તેથી શુદ્ધ આત્માની કથની રૂપ જે આ સમયસર ગ્રંથ છે તેની ટીકા કરવાનું ફળ એ જાણું છું કે મારી પરણતી રાગાદી રહિત થઈ શુદ્ધ થાવ, મારા શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિ થાવ.
કેમ કે આ ટીકા કરતી વખતે મારું લક્ષ્ય ઘોળાશે, આત્મા જ ઘોળાશે, બીજું નહીં ઘોળાય, એટલે ધીમે ધીમે સુધીની વધી થયા કરશે અને પરિપૂર્ણ થઈ જશે. મારા શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિ થાવ એટલે સાધ્યની સિદ્ધિ થાવ,
બરાબર. બીજું કઈ પણ ખ્યાતિ લાભ પૂજાદી ચાહતો નથી.
આ ટીકા કરવાની પાછળ મારો કોઈ બીજો આશય નથી. મારી પરણતી પરિપૂર્ણ થાય એટલા માટે હું ટીકા મારા માટે કરું છું એમ. જો આમાં બીજાનું લક્ષ લીધું જ નથી કાંઈ, પોતાનું ટીકા કરવામાં પોતાનું કારણ લીધું છે એમ. મારી પરણતી શુદ્ધ થાવ
પોતા માટે જ કરે છે જ્ઞાનીઓ. આ કહેતી
સાવ સ્વાર્થી છે, સ્વાર્થી. પોતાના પ્રયોજન માટે જ એનું જીવન છે.
આ પ્રકારે આચાર્ય ટીકા કરવાની પ્રતિજ્ઞા કરવી એના ફળની પ્રાર્થના કરી. હવે મૂળ ગાથા સૂત્રકાર શ્રી કુનકુન આચાર્ય ગ્રંથના અધિમાં મંગળ પૂર્વક પ્રતિજ્ઞા કરે છે.
કુનકુન ભગવાને તો કહ્યું કે અપ્રતિબુદ્ધ માટે લખું છું આ, કે હું અપ્રતિબુદ્ધ માટે ટીકા નથી કરતો.
અચ્છા, પોતા માટે કરું છું, પરમ વિશુદ્ધિ થાવ.
પણ યાદ નથી કહ્યું. હવે મૂળ શાસ્ત્ર કુનકુન આચાર્ય ભગવાનનું હરિગીત.
ચલને અનુપમ ગતિ પામેલ સર્વે સિદ્ધને વંદી કહું શ્રુત કેવળી કથિત આ પ્રાવ્રત ગાથા આચાર્ય કહે છે કે હું ધ્રુવામ એટલે ધ્રુવ, અચલામ એટલે અચલ અને અનુપમ્યામ એટલે અનુપમ એ ત્રણ વિશેષણોથી યુક્ત ગતિને પ્રાપ્ત થયેલ એવા સર્વ સિદ્ધાંત સર્વ સિદ્ધોને વંદિત્વા નમસ્કાર કરી અહો અહો શ્રુત કેવલી ભણિતમ શ્રુત કેવલી ભણિતમ શ્રુત કેવલીઓએ કહેલા આ ઇદમ એટલે આ સમય પ્રાભર્તમ સમય સાર નામના પ્રાભર્તને વક્ષ્યામી એ કહીશ.
જુઓ આમાં ઈદ પરમાત્માને નમસ્કાર કર્યા, કેમ કે એના જેવું પોતાને થવું
છે
એટલે હું એને નમસ્કાર કરું છું. દૈવ દ્રષ્ટિ તો થઈ ગઈ છે, તો માંગલિક છે ને, માંગલિકમાં શિષ્ટાચાર એવું છે કે અર્યંત સિદ્ધ કે પંચ પરમેશ્વરને નમસ્કાર કરવાનો હોય છે, એ પ્રકારનો વ્યવહાર છે. શિષ્ટાચાર પ્રમાણે હું એને નમસ્કાર કરું છું, પણ અર્યંતે નમસ્કાર ન કરતા સિદ્ધને નમસ્કાર કર્યા. સિદ્ધ સાધ્ય છે એમ પ્રતિપક્ષના સ્થાને છે, માટે એને નમસ્કાર કરું છું. એને નમસ્કાર કરું છું, પણ આ શાસ્ત્ર એનું મૂળ કોણ છે કે શ્રુત કેવળીઓએ કહેલું છે એમ. શ્રુત કેવળીઓએ કહેલા, ગણધર ભગવંતોએ કહેલા આ સમયસાર નામના પ્રાપ્તને હું કહીશ એમ. કેવળ મારી કલ્પનાથી કહું છું એમ નથી, ઉત્તરોત્તર સર્વજ્ઞની પરંપરા સર્વજ્ઞથી ઉતરી આવેલી. પછી ટીકામાં કેવળીના બે અર્થ કરશે, સર્વજ્ઞને કેવળી બે જશે, એટલે કેવળીએ કહેલા હું આ સમય પ્રાપ્ત કરીશ. પ્રમાણતા આપે છે માફકનો કે આ સમય પ્રાપ્ત ની રચના ક્યાંથી થઈ છે એ બતાવે. એના મૂળમાં સર્વજ્ઞ છે બરાબર. અને સિદ્ધને નમસ્કાર કરું છું તો સિદ્ધના ત્રણ વિશેષો ગુરુવચનને ગુરુવચનને અનુપમ ગતિ એને નમસ્કાર કરું.
ભાવ દ્રવ્ય સ્તુતિથી પોતાના આત્મામાં તથા પરના આત્મામાં સ્થાપીને આ સમય નામના પ્રાવર્તનું ભાવ વચન અને દ્રવ્ય વચન થી પરિભાષણ શરૂ કરીએ છીએ એમ શ્રી ગુરુગુણાચાર્ય કહે છે.
અમૃતચંદ્ર આચાર્ય ક્યાંય પણ આ શાસ્ત્રમાં કુંકુનું નામ લખ્યું નથી. કોઈ જગ્યાએ કુંકુન ભગવાન નું આ શાસ્ત્ર છે અને હું નમસ્કાર કરું છું આખા શાસ્ત્રમાં ક્યાંય નહીં મળે મારો એવો ખ્યાલ છે.
હા, બીજે તો ક્યાં લેવાનું નામ હોય, પણ અહીંયા જ લેવાનું હોય ને પહેલી વાત. બીજે તો ક્યાંય આવે નહીં નામ, હે ને?
બરાબર.
આમાં નથી લેવું?
નહીં.
અચ્છા, એ તો હિન્દી કરને વાલે ને દેખાય એમ શ્રી કુંકુન આચાર્ય કહે છે.
હિન્દીમાં હિન્દીમાં મૂળ સંસ્કૃતમાં નથી.
તો સર્વ સિદ્ધોને ભાવ દ્રવ્ય સ્તુતિથી પોતાના આત્મામાં તથા પરના આત્મામાં સ્થાપીને આ સમયસાર નામના પ્રાવર્તનું ભાવ વચન અને દ્રવ્ય વચનથી પરિભાષણ શરૂ કરીએ છીએ. એટલે ભાવ દ્રવ્ય સ્તુતિ શું અને ભાવ વચન અને દ્રવ્ય વચન શું?
આ સર્વ સિદ્ધોને ભાવ સ્તુતિથી પોતાના આત્મામાં એમ આપે છે. ભાવ સ્તુતિ સર્વસિદ્ધોને ભાવ સ્તુતિ એટલે સિદ્ધની ભક્તિ, એટલે અંતરમાં જઈને શુદ્ધાત્માનો જે અનુભવ કરું છું એનું નામ ભાવ સ્તુતિ છે. અને સુદુપયોગમાંથી હું બહાર આવું છું ત્યારે આ સિદ્ધોને નમસ્કાર કરું છું. એ દિવ્ય સ્તુતિ છે. ભાવ સ્તુતિ છે એ સંવર્ધિરા રૂપ છે, દિવ્ય સ્તુતિ રૂપ છે એ શુભ ભાવ રૂપ છે, કોઈ બંધનું કામ છે. દ્રવ્યને ભાવે બે પ્રકારે સ્તુતિ. ભાવ તો સ્વાશ્રિત નિશ્ચય વિતરાગી પરિણામ છે અને દ્રવ્ય સ્તુતિ તો વિકલ્પ રૂપ છે. લેખો શાસ્ત્રમાં વિકલ્પ આવ્યો ને, એટલે એને તો એકલો વ્યવહાર લેખો, એને તો એકલો વ્યવહાર લેખો. આ વ્યવહારમાંથી નિશ્ચય રેખાય છે, કેમ કે એકલો વ્યવહાર નિશ્ચય વિનાનો વ્યવહાર હોય જ નહીં. નિયમ નિશ્ચય પૂર્વક વ્યવહાર હોય તો કુંકુમ ભગવાને તો એકલા સ્થિર ભગવાનની સ્તુતિ કરી છે, એટલે એકલું દ્રવ્ય સ્તુતિ જ છે એમાં તો. પણ દ્રવ્ય સ્તુતિ જયારે કરી છે ત્યારે એમાંથી ભાવ સ્તુતિ આને કાઢી નિશ્ચય સ્તુતિ જે 31 ગાથામાં છે ને, સ્તુતિ કેવડી ભગવાનની સ્તુતિ એ કાઢી એમ ભાવમાં એ કાઢી. અને પ્રેમમાં તો જે મૂળમાં છે એ પ્રમાણે બરાબર છે માંગલ. અને ભાવવચન અને દ્રવ્યવચન, ભાવવચન એટલે વિકલ્પ છે, દ્રવ્યવચન એટલે પૂતગલની પર્યાય શબ્દ, એ તો પ્યોર શબ્દ છે. અને આ જે ભાવવચન છે એ વિકલ્પ છે. વિકલ્પ ઉઠે છે ને, જ્ઞાનનો વિકલ્પ ઉઠે છે, આ એ વિકલ્પ છે.
એટલે એનાથી પરિભાષણ થાય.
હા, એનાથી પરિભાષણ.
ઇન્દ્રિય જ્ઞાન પરિભાષણ ના કરે,
ઇન્દ્રિય જ્ઞાનનું કામ જ નથી.
એટલે કેવું ભાઈ લીધું છે એનાથી પરિભાષણ થાય છે.
આ બે ટકા કરી તમે ન માનશો,
એ તો શબ્દનું કાર્ય છે.
એ તો શબ્દનું કાર્ય,
અને આ તો અંતરજલ્પનું કાર્ય છે.
અંતરજલ્પનું કાર્ય છે. અંતરજલ્પ એ બહિર્જલ્પમાં નિમિત્ત
છે.
હું એમાં નિમિત્ત નથી. અંતરજલ્પનું કરતાય નથી અને કારણે નથી. અને બહિર્જલ્પનું કારણ ઉદગલ પોતે છે, નિમિત્ત કારણ અંતરજલ્પ છે. એને
છોટું છે બધું.
ભાવ સ્તુતિ એ દ્રવ્ય સ્તુતિ, ભાવ વચન એ
દ્રવ્ય વચન. ભાવ સ્તુતિ તો સુધોભ્યો રૂપ છે.
હા, દ્રવ્ય સ્તુતિ શુભ ઉપયોગ રૂપ છે.
ભાવ સ્તુતિ કો તો ધ્યેય કા અવલંબન હૈ.
હા, ધ્યેય કા અવલંબન.
ઓર દ્રવ્ય સ્તુતિ કો સાધ્ય કા અવલંબન.
સિદ્ધ પરમાત્મા કા અવલંબન. પર કા?
પર કા.
સિદ્ધ પર હૈ પરમાત્મા, ઉસકા અવલંબન. સાધ્ય કા અવલંબન નહીં, સિદ્ધ ભગવાન કા અવલંબન હૈ. સાધ્ય તો ઇધર પર્યાય હૈ, ઇધરે પોતાની, એ નહીં લેવાની.
એ નહીં, પર સિદ્ધ ભગવાન.
જેની પંચમ ગતિ છે ધણેને ઉપમા આપી એ સિદ્ધ પરમાત્મા. હરિહંત સિદ્ધ આચાર્ય ને ઉપાધ્યાય પરદેવી ની છે, પરદેવી ની સ્તુતિ છે. હોય ને પણ સાધક ને સિદ્ધ ભગવાન ની સ્તુતિ હોય છે, હોય ને. નમો સિદ્ધાર્થ આપણે કરીએ છીએ એ શું કે બસ એ દ્રવ્ય સ્તુતિ છે. નમો સિદ્ધાંત નમસ્કાર કરો સિદ્ધ પરમાત્મા.
ભાવ સ્તુતિ નમ સમય સારા,
નમ સમય સાર એ ભાવ.
ભાવ સ્તુતિ નમો સિદ્ધે
દ્રવ્ય સ્તુતિ.
હા,
નમો સમય સારા એ ભાવ.
ભાવ બરાબર. એ પ્રકારે શિષ્ટાચાર છે.
ભાવ વચન ને દ્રવ્ય વચન એટલે અંતરજલ્પ ને બહિર્જલ્પ. તો બહિર્જલ્પ માં અંતરજલ્પ નિમિત્ત છે.
નિમિત્ત છે. અંતરજલ્પ માં જૂના કર્મ નો ઉદય નિમિત્ત છે. હું નિમિત્ત નથી. એટલે કરતા ન બન્યો ને, નિમિત્ત કરતા નથી. આ રચનાનો
કઈ સંબંધ નથી.
એની મેળે થઈ જાય છે, એની મેળે ઓટોમેટિક મારા કેળા વિના થાય છે.
એટલે એને કીધું કે અમને એનું કરતા નહીં જોવાનું.
એ કારણ
કે એ રચના તો ભૂતકાળ થી સ્મૃતિ થઈ છે અને એમાં વિકલ્પ નિમિત્ત છે.
નિમિત્ત છે, હું નિમિત્ત નથી.
અરે વાહ, બહુ સરસ.
શબ્દમાં અંતરજલ્પ નિમિત્ત છે, તમારો આત્મામાં નિમિત્ત નથી.
બિલકુલ સહી વાત છે. આજી જે વાત આવી, આજે જ આ વાત આવી.
મને કઈ ખબર નથી. હું તો આ ગાથાને આધારે, આપણે ગાથાને આધારે સ્પષ્ટીકરણ કરું છું. એવું સ્વરૂપ જ છે. તમે કહ્યું હોય તો બરાબર જ છે. એમ આ શાસ્ત્ર કહે છે, શાસ્ત્ર તમને સાચવી આપી.
કઈ રીતે થઈ છે એ પેલાથી જ કેવી એક એક શબ્દમાં કેવું એનો ભાવ ભર્યું છે. અને ભાઈ, ભાવ દ્રવ્ય સ્તુતિથી પોતાના આત્મામાં તથા પરના આત્મામાં સ્થાપીને સીધો ને
બરાબર છે.
એટલે પોતાના
આત્મામાં તો એ સ્થાપના કરી
ભાવ સ્તુતિ.
હા, બીજા જે સાંભળવા આવ્યા છે એને પણ આવી દશા જ થશે. ભાવ સ્તુતિ થશે અને દ્રવ્ય સ્તુતિ પણ રહેશે થોડો ટાઈમ, જ્યાં સુધી પરમાત્મા ન થાય ત્યાં સુધી. અધૂરી દશામાં દ્રઢ શ્રુતિ હોય, ભાવ સ્તુતિ પૂરી ન થાય ત્યાં સુધી દ્રઢ શ્રુતિ સાથે સાથે સંકલ્પ દશામાં સિદ્ધ ભગવાન પ્રત્યેની અધીન ભક્તિ ભક્તિનો ભાવ આવે. હજી રાજની પરિણતિ છે, મલિન છે ને, કહ્યું છે ને કે નહીં, આ એ વાત કહીએ છે. પુનઃશુદ્ધિ થઈ નથી બેન, પોતાના આત્મામાં તો સિદ્ધિ થાય અને ભાવ સ્તુતિ થઈ ગઈ,
એટલે ભાવ સ્તુતિ માં બે લઈ લેવાનું. ભાવ સ્તુતિ માં તો
પોતાની પહેલા
પોતામાં પહેલા લીધું,
અને જેવું મને થાય છે ને એવો તમને થશે, એમ
એવી રીતે થાય.
અમે જે સાધક છીએ તો અમારે ભાવ સ્તુતિ અને દ્રઢ સ્તુતિ છે, અને આ સમયસર ભણતા તમે સાધક થઈ જશો અને તમારામાં પણ ભાવ સ્તુતિ અને દ્રઢ સ્તુતિ ઉત્પન્ન થશે. હા, એમ કહી છે અમને. સાધકને બે સ્તુતિ હોય, સાધક છે ને બે પ્રકારની સ્તુતિ હોય, નિશ્ચયની વાર, એક નિશ્ચય સ્તુતિ, એક વ્યવહાર સ્તુતિ, બે પ્રકાર હોય છે. કેમ કે નિશ્ચય વ્યવહાર છે ને એ શુદ્ધ જ્ઞાન ના અંશો છે, કેવળ જ્ઞાનમાં પછી સ્તુતિ ન હોય.
એટલે નિશ્ચય સ્તુતિ એટલે ભાવ સ્તુતિ, દ્રવ્ય સ્તુતિ એટલે વ્યવહાર સ્તુતિ.
હા,
બરાબર
બરાબર. નિશ્ચય સ્તુતિ અને વ્યવહાર સ્તુતિ બે પ્રકારની સ્તુતિ સાધકને હોય છે.
એટલે
કે પેલા સિદ્ધ ભક્તિ કરી
અને
આ આત્માનો અનુભવ કરી લીધો, અનુભવ થતા એને સાધ્યનો ખ્યાલ આવી ગયો છે. એ તો છે, ધ્યાન છે, અને સાધ્ય આવું હોય એ સિદ્ધને જોઈ લીધા એને,
બરાબર.
સિદ્ધને ભાવ સ્તુતિ કરી એટલે પોતાની પર્યાય જે થવાની છે કે એના જ્ઞાનમાં આવી
ગયું,
એનું નામ ભાવ સ્તુતિ. ભૂતાર્પણે મોક્ષની પર્યાય જાણી લીધી કે નહીં, સમય દર્શનના આ વિષયમાં આવી જાય છે. ભૂતાર્પણે નવને જાણે જે સિદ્ધ ભગવાન છે, મારે તમારા જેવું થવું છે, મારે આપના જેવું થવું છે, તો લક્ષ પરમાં ગયું ને એનું, તો ઇન્દ્રિય સ્તુતિ થઈ ને, શુભ ભાવ થયો, શુદ્ધ ઉપયોગ નથી. મારે તમારા જેવું થવું છે, એમ આવ્યું ને,
બરાબર.
એટલે કોલંબો એવું છે કે જેમ કે સોનું છે ને, સોનું એ સોનાને કસોટી ઉપર મૂકે ત્યારે એની એ ચાવીઓ હોય છે કે 15 વાળું સોનવાનું ઇનિયાને મેળવે. સોનું કસોટી ઉપર ઘસી ને કસોટીમાં જે એને ઘસારો થયો એ ઉનિયારે મેળવે, સમજી ગયા? 100 ટકનું સોનાની ઘસારો છે એની પાસે, બીજો ઇનિયારે મેળવ્યો કે આ તો અપૂર્ણ છે જી, એમ. એવી રીતે એને પોતાનો સદુપયોગમાં તો સિદ્ધની સ્થાપના કરી છે, પણ હવે કે છે કે હું સિદ્ધ પરમાત્મા તમારા જેવું મારે થવું છું ને એટલે માટે તમને વંદન કરું છું, મારે તમારા જેવું થવું છું ને એટલે તમને વંદન કરું છું, એમ. વિદ્યાર્થી પ્રોફેસરને શા માટે વંદન કરે? એના જેવું મારે થવું, એમ. જેના જેવું થવું હોય એનું વંદન કર્યા કરવી, જ્ઞાનીઓને અજ્ઞાન શા માટે વંદન કરે છે?
એના જેવું થવું છે.
પરમાત્મા ને બંધન એટલા માટે કે હું પરમાત્મા થઈ
જઈશ. આ પરમાત્માને જોયો પણ હજી પૂરો પરમાત્મા થયો નથી. એટલે એક પરમાત્મા દશા પ્રગટ કરનારા આત્માને હું જોઉં છું કે તારા જેવો હું થઈશ એમ. પરાશ્રિત હોય ભાવમાં સ્વાશ્રિત હોય, ભાવ સ્તુતિ સ્વાશ્રિત છે, દ્રવ્ય સ્તુતિ પરાશ્રિત છે, વિકલ્પ રૂપ.
સિદ્ધ પરમાત્મા છે એ 16% સોનું છે.
પર્યાય પૂર્ણ થઈ ગયા છે ને એમ કેવડી તો સાધક પર્યાય પૂર્ણ નથી,
એને પૂર્ણ પર્યાય નો ખ્યાલ છે,
ખ્યાલ છે,
પર્યાય નથી, એટલે મિલાન કરે છે.
હા, મિલાન કરે છે. હું તમારા જેવો થઈ ગયો પ્રભુ. હા હા, મને દ્રવ્ય દ્રષ્ટિમાં આવ્યું છે ને, હવે અપૂર્ણ ની અલ્પકાળમાં સિદ્ધ અવસ્થા મારી પ્રગટ થઈ છે. એના વિકલ્પમાં પણ કોઈ અપૂર્વતા છે, એના વિકલ્પમાં દ્રવ્ય સ્તુતિમાં પણ અપૂર્વતા
છે.
હરિયંત ના લીધા જો
સિદ્ધ લીધા,
હરિયંત છે ને એ અપૂર્ણ છે.
ઓ તો અભી સંસારી હે ના,
સંસારી હે,
સાધ્ય નહીં હે,
સાધ્ય નહીં,
સિદ્ધ હે વો સાધ્ય હે.
બોલો તો વ્યવહાર અજ્ઞાની પાસે છે, એમાં કઈ કિંમત
નથી. પૂર્વક દ્રવ્ય સ્તુતિ
હોય,
પૂર્વક વ્યવહાર,
સ્વાસ્થ્ય પૂર્વક પરાશ્રિત નો વ્યવહાર હોય, સ્વાશ્રિત નિશ્ચય ગુરુ થયો ન હોય એટલે પરાશ્રિત
હોય.
ચાલો આ તો સ્પષ્ટીકરણ છે,
બહુ અચ્છા. અને આ બહુ ગમ્યું, ભાવ વચન અને દ્રવ્ય વચન થી પરિભાષણ શરૂ કરીએ છીએ.
અંતર્જલ્પ છે, ભાવ વચન છે, ભાવ ને અરે વચન વાપર્યું છે ને. હા, જ્ઞાન ક્યાં વાપર્યું?
જ્ઞાન નથી વાપર્યું,
વચન વાપર્યું છે. એટલે વચન ના સંગે જે વિકલ્પ ઉઠે એ પણ વચન થઈ ગયું.
વચન ના સંગે જે વિકલ્પ ઉઠે એ વચન,
એ વચન પોતે થઈ ગયું. માટે ભાવ વચન શબ્દ વાપરો એમ. જેમ કે કોઈ ગુફામાં જઈને કહી તું પરમાત્મા, તો માથે આવે અવાજ તું પરમાત્મા, એનું નામ પ્રતિછંદ. એમ જેવું બોલો એવો પડઘો સામે,
પડઘો
સામે, એનું નામ પ્રતિછંદ કહેવાય.
એટલે સિદ્ધ ભગવાન સિદ્ધપણાને લીધે સાધ્ય જે આત્મા તેના પ્રતિછન્નના સ્થાને,
સાધ્ય તો અહીંયા છે આત્મા, પણ તેના પ્રતિછન્નના સ્થાને એ છે, એને પૂર્ણ થઈ ગયું છે, મારે પૂર્ણ થયું.
એટલે એને એ સિદ્ધ છે એમ જાણતા
પોતે સિદ્ધ થઈ જાય.
સિદ્ધ ની સ્તુતિ કરતા પોતે સિદ્ધ થઈ જાય.
થઈ જાય હા.
પછી
હવે જો અર્થ કરે છે બહુ સરસ,
એમના સ્વરૂપ નું સંસારી ભવિ જીવો ચિંતવન કરીને તે સમાન પોતાના સ્વરૂપને ધ્યાઈને તેમના જેવા થઈ જાય છે.
વાહ વાહ
વાહ,
એમના જેવા થઈ જાય છે. સંસારી રહેતો નથી હવે. નહીં,
જેમના સ્વરૂપનો સંસારી ભવ્ય જીવો ચિંતવન કરીને તે સમાન પોતાના સ્વરૂપને ધ્યાઈને વિસર્ત રાખી તે સમાન પોતાના સ્વરૂપને ધ્યાઈને તેમના જેવા થઈ જાય છે. બરાબર. અને ચારે ગતિઓથી વિલક્ષણ જે પંચમ ગતિ મોક્ષ તેને પામે છે.
સંસારી જીવો આ પંચમ ગતિ મોક્ષ એને જે પોતાના સ્વરૂપે આવે છે એના જેવા થઈ જાય છે અને પંચમ ગતિને પામી જાય. સિદ્ધને મરે તો સિદ્ધ થઈ જાય, સંસારી રહેતો નથી.
બરાબર. કેવી છે તે પંચમ ગતિ કે સ્વભાવ ભાવરૂપ છે તેથી ધ્રુવપણાને અવલંબે છે.
એમ છે ને, ધ્રુવ અચલ અને અનુપમ ત્રણ વિશેષણ છે, જેમાં તે પંચમ ગતિ સ્વભાવ ભાવરૂપ છે. એટલે પર્યાય નો એવો સ્વભાવ જ છે બેન કે સિદ્ધ પર્યાય થાય. પર્યાય નો એવો સ્વભાવ છે કે પરિપૂર્ણ થાય થાય ને થાય. પર્યાય સ્વભાવ છે. પર્યાય સ્વભાવ માં વિપરીતતા નડીએ, અપૂર્ણતા નડીએ. પર્યાયની પોતાની યોગ્યતા એવી છે કે સિદ્ધ અવસ્થાને પામે એમ મહત્વની વાત છે. પર્યાયનો સ્વભાવ જ એવો છે કે પાણી શીતલ થાય જ. સ્વભાવ ભાવરૂપ છે, પર્યાયનો સ્વભાવ છે બેન.
બરાબર.
પર્યાયમાં સંસાર રહેતો જ નથી. જેમ તમે કહો છો કે આત્મા પરને જાણતો જ નથી, એમ અહીંયા કહે છે કે બધા સંસારી જીવો એનો પર્યાય સ્વભાવ એવો છે. સ્વભાવ ભાવ રૂપો હોવાથી એ પંચમ ગતિને પામે છે, સિદ્ધ થઈ જાય. પર્યાયનો સ્વભાવ પણ સંસારમાં રહીએ પર્યાય
એવો નથી.
સંસારી પર્યાય થાય ને રહે એવો પર્યાયનો સ્વભાવ. દ્રવ્ય સ્વભાવની વાત તો જવા દો, અમે તો પર્યાય સ્વભાવની વાત કરીએ છીએ. અમે બધા સંસારી જીવની પર્યાયનું અમને જ્ઞાન થઈ
જાય
કે કોઈ સંસારી નહીં રહીએ એમ. સ્વભાવ ભાવરૂપ છે તેથી ધ્રુપણાને અવલંબે છે. એટલે કાયમ રહીએ છે જે પર્યાય પ્રગતિ તે પ્રગતિ સ્વભાવ ભાવ છે ને. એટલે માખણ માંથી ઘી થયું તે થયું, ફરીથી માખણ
નહીં થાય
નહીં થાય એમ કે છે. આગળ
ચારે ગતિઓ પર નિમિત્તિ થતી હોવાથી ધ્રુવ નથી, વિનાશિક છે.
એમાં તો નિમિત પણ છે, ચાર ગતિમાં. આ પંચક ગતિમાં કોઈ નિમિત્ત
સ્વાભાવિક છે,
સ્વાભાવિક છે, વિભાવિક છે, માટે વિનાશિક છે.
વિનાશિક છે ધ્રુવ વિશેષણ થી પંચમ ગતિમાં એ વિનાશિકતા નો વ્યવચ્છેદ થયો.
ધ્રુવ કહીને એ મોક્ષ ની પર્યાય નો કોઈ ની અભાવ ન થાય. સંસાર પર્યાય નો અભાવ થાય પણ મોક્ષ પર્યાય નો કોઈ ની અભાવ ન થાય. પ્રગટ થઈ કે સાધી અલંકાર ધ્રુવ કરે છે. કોઈ સિદ્ધ માંથી પાછા અહીંયા ના આવે.
ભગવાન
સંસાર માં નથી, ધ્રુવ ગતિ નથી, જ્ઞાન કરાવતા
ગતિ કેવી છે કે અનાદિ કાળ થી અન્ય એટલે પર ભાવના નિમિત્તે થતું જે પરમ ભ્રમણ તેની વિશ્રાંતિ એટલે અભાવ વશ અચલપણાને પામી છે.
બોલો, અનાદિકાળથી અન્ય પર ભાવ એના નિમિત્તે થતું જે પરમભ્રમણ.
પર ભાવથી પરિભ્રમણ થાય,
પરિભાવથી, સ્વભાવથી પરિભ્રમણ ન હોય. એ પર્યાયનો સ્વભાવ નથી પરિભ્રમણ કરવાનો, એ પરભાવથી પરિભ્રમણ થાય, પરમાં જોડાતા. પરમા ભ્રમણ તેની વિશ્રાંતિ વશ શાંતિ લાવો, અચલ પણ આને પામે છે. ચલાચલ નથી, અચલ છે. ધ્રુવ ને અચલ આ વિશેષણથી ચારે ગતિઓને પર નિમિત્તે જે ભ્રમણ થાય છે તેનો પંચમ ગતિમાં વ્યવચ્છેદ થયો, ક્ષય થઈ ગયો, એમાં એમ નાશ થઈ ગયો. બરાબર બે બોલાવ્યા, ધ્રુવ ને અચળ. હવે ત્રીજો બોલાવે છે.
વળી તે કેવી છે કે જગતમાં જે સમસ્ત ઉપમાયોગ્ય પદાર્થો છે તેમનાથી વિલક્ષણ અદ્ભુત માયતમ હોવાથી તેને કોઈની ઉપમા મળી શકતી નથી. આ વિશેષણથી ચારે ગતિઓમાં જે પરસ્પર કથનચિત સમાનપણું મળી આવે છે તેનો પંચમ ગતિમાં વ્યવચ્છેદ થયો.
અનુપમ કોઈની આરે મળી શકાય નહીં.
નહીં,
ચાર ગતિમાંથી આ આને જેવી સિદ્ધિ, આના જેવી સિદ્ધિ મિલન જ ન થાય એમ કે છે.
અને ચાર ગતિમાં દુઃખ તો મળતું આવે છે ને.
હા,
ચારે ગતિમાં દુઃખ છે.
હા,
પણ એમ
નથી.
હા, બહુ સરસ. જગતમાં જે સમસ્ત ઉપમાં યોગ્ય પદાર્થ છે તેમનાથી વિલક્ષણ અદ્ભુત માતમ હોવાથી તેને કોઈની ઉપમા મળી શકતી નથી. આ વિશેષણથી ચારે ગતિઓમાં જે પરસ્પર કથનચિત સમાનપણું મળી આવે છે તેનો પંચમ ગતિમાં વ્યવચ્છેદ થયો. વળી તે કેવી છે કે અપવર્ગ તેનું નામ છે. ધર્મ અર્થ અને કામ એ ત્રિવર્ગ કહેવાય છે. મોક્ષ ગતિ આ વર્ગમાં નહીં હોવાથી તેને અપવર્ગ કહી. આવી પંચમ ગતિને સિદ્ધ ભગવંતો પાયમાં છે. તેમને પોતાના તથા પરના
પર છે ને.
હા, આવી પંચમ ગતિને સિદ્ધ ભગવંતો પામ્યા છે.
અપર સમાધિ કાઢી
એસી
ધ્રુવ અચલ અનુપમ એ ત્રણ વિશેષણ થી યુક્ત ગતિને પ્રાપ્ત થયેલા. ઠીક છે, બરાબર છે. કેમ કે ધર્મ અર્થ કામ અને મોક્ષ આવે છે ને,
એટલે અપવર્ગ
ત્રિવર્ગ વાળા થઈ ગયા. હા, એનાથી
અપવર્ગ અપવર્ગ જુદો છે.
ત્રિવર્ગ કહેવાય છે. મોક્ષ
નથી, આ વર્ગમાં નહીં.
ધર્મ માં ના આવે, અર્થ માં ના આવે ને કામ માં ના આવે. મોક્ષથી આ વર્ગ માં નહીં હોતી, તેને અપવર્ગ કહી શકાય. કઈ છે
આવી પંચમ ગતિ ને સિદ્ધ ભગવંતો પાયમાં
છે,
તેમને પોતાના તથા પરના આત્મામાં સ્થાપીને.
હવે જે અહીંયા કહ્યું ને, તેમને પોતાના અને પરના આત્મામાં સ્થાપીને એમ કહ્યું ને, એ ઉપર પેલા જે લીધું છે ને એમાં નતું, એમાં નતું, એ આમાંથી ઉપર લીધું પેલા, સંસ્કૃતમાં નથી. જો પંડિતજીએ છેલ્લું લીધું ને અમરચંદ્ર આચાર્યે, એ પેલું લઈ લીધું. વાંચી લ્યો પોતાના ને પરમાત્મા માં કાપીને એ પેલા જે લીધું ને એ સંસ્કૃત માં નથી.
ભાવ દ્રવ્ય સ્થવ્ય સ્વાત્મ ની પરાત્મ ની
અટાણે હવે આપણે આવ્યું ને એ અનુવાદ હવે આવ્યું, સંસ્કૃત નો અનુવાદ હવે થયું. કરું સ્વાત્મની પરાત્મની ચોથી લીટીમાં, પેલામાં ક્યાં હતું કઈ? જે પેલા મારા આત્મામાં બીજાના આત્મામાં થાપું છું એ સંસ્કૃતમાં નથી, પેલી શરૂઆતમાં સંસ્કૃત નથી. એક જ વખત છે, બે વખત નથી, ટીકામાં બે વખત છે. બે વખત લીધું તો સંસ્કૃતમાં બે વખત નથી, એક જ વખત છે એમ કહું છું. ઉપરથી લીધો, નીચે ચોથી લીટીમાં હતું અને હવે આપણે વાંચીએ છીએ ને એ બરાબર અનુવાદ છે એનો. એમ પેલો ઉપરથી લીધું ભાવાર્થ તરીકે, એમ સમજાણું. હવે
સમજાણું
ખ્યાલ આવ્યો ને? હવે આ બરાબર, તેમને પોતાના તથા પરના આત્મામાં તાપીને એ સંસ્કૃત નો અનુવાદ હવે આવ્યો.
તેમને પોતાના તથા પરના આત્મામાં સ્થાપીને સમયનો એટલે કે સર્વ પદાર્થોનો તથા જીવ પદાર્થનો પ્રકાશક એવો જે પ્રાભ્રત નામનો અરહંત પ્રવચનનો અવયવ.
કેટલી ગજબની વાત કરી, અરહંત પ્રવચનનો અવયવ છે, દિવ્ય ધનીનો અંશ છે, સાર છે, સીધી દિવ્ય ધની ની હારે આની સંધિ છે એમ કહ્યું. એટલે સાક્ષાત સાંભળીને આવીને આ લખ્યું છે એમ કે છે.
બિલકુલ સહી વાત
એમ કે છે. અરહત પ્રવચન નો અંશ છે આ, અવયવ છે તેનું એમ. તેનું
અનાદિકાળથી ઉત્પન્ન થયેલ મારા અને પરના મોહના નાશ માટે હું પરિભાષણ કરું છું.
પેલા પોતાના આત્મામાં ને પરના આત્મામાં સિદ્ધ થાય પણ હવે કે છે કે અનાદિકાળથી ઉત્પન્ન થયેલો જે મોહ, જેને જે પ્રકારનો હોય તે પ્રકારનો, એના નાશને માટે હવે હું પરિભાષણ કરું. પેલામાં તો એમ જ લીધું કે હું મારા માટે મારી પરિપૂર્ણ સુધી વસ્તા, પણ આમાં એમ પાછું લીધું કે પરના માટે પણ.
કુનકુન આચાર્ય સિદ્ધો ને અને પછી એને સ્વપર માં થાપા ને
સિદ્ધો,
જેમાં થાપશે એનો મોહ નાશ થશે,
નાશ થઈ જશે.
સ્વપર માં થાપ્યું ને એટલે સ્વપર નો મોહ નો નાશ
થશે માટે લીધું. હું પરિભાષણ કરું છું. ટીકાકાર કે છે કે હું આ પરિભાષણ અરહત પ્રવર્તન નો અંશ છે એની પરિભાષણ કરું છું.
કેવો છે તે અરહત પ્રવચન નો અવયવ? અનાદિ નિધન પરમાગમ શબ્દ ભ્રમથી પ્રકાશિત હોવાથી.
અનાદિ અનંત પરમાનંદ શબ્દ બ્રહ્મથી પ્રકાશિત હોવાથી દિવ્યધ્વનિમાંથી નીકળ્યું છે. સર્વ પદાર્થોના
સમૂહને સાક્ષાત કરનાર કેવલી ભગવાન સર્વજ્ઞથી પ્રણીત હોવાથી અને કેવલીઓના નિકટવર્તી સાક્ષાત સાંભળનાર તેમજ પોતે અનુભવ કરનાર એવા શુદ્ધ કેવલી ગણધર દેવોએ કહેલ હોવાથી પ્રમાણતાને પામ્યો છે.
સાક્ષાત કેવલી ભગવાને કહેલી વાત સર્વજ્ઞે અને ગણધર ભગવંતોએ સાંભળી અનુભવી અને આ શાસ્ત્ર રચના કરી એટલી પ્રમાણતા,
એટલે પરમ પ્રમાણ,
પરમ પ્રમાણ. કેવલીઓના નિકટવર્તી સાક્ષાત, નિકટવર્તી કહ્યું હો, સાક્ષાત સાંભળનાર કાનો કાન તેમજ પોતે અનુભવ કરનાર એવા શુદ્ધ કેવળી ગણધર દેવો એ ગણધર તો સાક્ષાત સાંભળે જ છે. ગણધર તો સાંભળે જ કહેલ હોવાથી પ્રમાણતાને લાગ્યો છે. અન્યવાદીઓની આગમની જેમ સદ્મત સર્વજ્ઞાનીની કલ્પના માત્ર નથી કે જેથી અપ્રમાણ હોય. બોલો, આજે કરો, આજે કરો, ચાલુ રાખો. કઈ વાંધો, આ તમાથી લીધું, આમાંથી કઈ સ્પષ્ટીકરણ કરો. સીધું છે, આમ તો પ્રમાણતાનો અર્થ કર્યો કે કેવળીને શુદ્ધ કેવળીએ કહેલું છે. આ કેમ કરવું પડ્યું કે ઉમા તો શુદ્ધ કેવળી એકલા લીધા છે અનિવાર્યમાં, અને એ કેવળીમાંથી આને કેવળી અને શુદ્ધ કેવળી બે લીધા.
શુદ્ધ કેવલી કેવલી કઈ પાદમૂળ નો
હા હોતા
હે ને,
હા બરાબર. એટલે શુદ્ધ કેવળીએ કહેલું, એટલે શુદ્ધ કેવળીએ સાક્ષાત સર્વજ્ઞ ભગવાન પાસેથી સાંભળેલું એમ એ સંધિ કરી લીધી.
અને આ તો અમૃતચંદ આચાર્ય લખ્યું છે ને,
હા, એ
શુદ્ધ કેવળી શબ્દ તો કુંકુલ આચાર્ય લખ્યું,
હા, એટલે કહું છું ને, એને શુદ્ધ કેવળીમાંથી કેવળી કાઢ્યું છું. કામ કે શુદ્ધ કેવળી કેવળીની સમીપે જ શુદ્ધ કેવળી હોય, ગણધરા ગણધર, અને સાક્ષાત સાંભળેલું છે એ પરંપરાથી આવેલી વાત છે.
એટલે કુંકુનાચારી ભી શુદ્ધ કેવલીઓ સે ચર્ચા કરકે આયે થે,
હા એ બરાબર,
ઓર અમૃતચંદ આચાર્ય ભી શુદ્ધ કેવલી ઓર કેવલી સે ચર્ચા કરકે આયે. ઈ લખ્યું છે ને?
નહીં, એ નથી. આ તો એક પરંપરા ઉપરથી કરી કે આ જે સમય પ્રાવર્તનામાં શાસ્ત્ર છે અરહત પ્રવર્તનનો અંશ આવ્યો છે, બરાબર અંશ છે. હવે એમ કે છે કે એ અવયવ છે એ સાક્ષાત એની સમીપ પરથી શુદ્ધ કેવળીઓએ સાંભળેલું છે અને અનુભવેલું છે એવી પરંપરા આ સર્વજ્ઞ ભગવાનની સિદ્ધિ વાણી છે એમ કે છે. પ્રમાણ કરાવે છે,
અને
છદ્મત ની વાત નથી, આ સર્વજ્ઞ થી ઉતરી આવેલી વાણી છે એમ કે છે. અને આગળમાં અનિવાર્યમાં એકલા શુદ્ધ કેવડી લીધા છે એની સંધિ કરનાર. સર્વજ્ઞ ભગવાન થી આ ઉતરી આવેલી વાણી છે. પેલા સર્વજ્ઞ લીધું ને, કેવળી ભગવાન અને સાક્ષાત સાંભળનાર શુદ્ધ કેવડી એમ જોડી દીધું. સર્વજ્ઞ ની પરંપરા માંથી ઉતરી આવેલો છાત્ર એમ
એટલે
આ સર્વજ્ઞ ભગવાન થી સાક્ષાત સાંભળેલા એવા ગણધર ભગવાન ની પરંપરા માંથી આવેલો આ સાથ એમ. અને એ કુંકુંદ આચાર્ય ભગવાન પોતે લખે છે.
અનંત
આમાં જ્ઞાતા અને સાંભળીને લખ્યું છે એમ નથી કહેતા, એમ નથી કહેતા, એને ખબર હોય તો પણ ન લખે એમ, કારણ કે એનું પ્રમાણ આપી શકાય નહીં, વ્યક્તિગત વાત છે. આ તો પ્રમાણ છે, આ તો પ્રમાણ આ બરાબર સિદ્ધ કે
કેવલી ઓછું કેવલી હોય ગણધર હોય,
હા એની
પરંપરામાંથી
ઉતરી આવેલું છે. બરાબર, જ્ઞાન પ્રવાદ નામનું આ એક છે પ્રવાદ, ચૌદ પૂર્વમાં એમાંથી ઉતરી આવેલું. યાદવ કેસે ભાવાર્થ, આમાં એ ભાવાર્થમાં કેસે વસ્તુ પરંપરા, એટલે આ શાસ્ત્ર પ્રમાણ છે. પ્રમાણ જ છે, જેના નિમિત્તે અનુભવ થાય ને એ શાસ્ત્ર પ્રમાણ છે. બસ તો અનુભવથી પ્રમાણ કરજે એમ કહ્યું છે ને, અમે અનુભવથી આ લખ્યું છે. કેવડી લખ્યું તો એમાંથી કેવડી રસુ કેવડી બે શબ્દ કાયદા ભલે અત્યારે સુત કેવડી બાર નારી ગણધર અત્યારે નથી, પણ ભગવાન મહાવીર વખતમાં તો ગણધર હતા ને એમ કહ્યું છે, એની પરંપરા છે. ચર્ચા સુખ કેવડી ત્યારે કરેલી છે, કોઈના જાતિ સ્મરણમાં ના આવે તો આપણે ભાષે કે આ સાક્ષાત પરમાત્માનો પેટો થઈ ગયો છે, આ વાણી કેવી છે, આત્મા પ્રકારે આવી વાણી ક્યાંય
ક્યાંય નથી.
ભાવશુદ્ધિ વાળાને દ્રવ્ય શુદ્ધિ હોય, એને ભાવશુદ્ધિ નથી એને દ્રવ્ય શુદ્ધિ ન હોય, અજ્ઞાન છે. કોઈ જીવ સંસારી નહીં એમ, પર્યાયમાં સંસાર પણ કાંઈ રહેતું નથી એમ વિના